أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجز وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. السلام عليكم ورحمة الله وبركاته. આજથી આપણે સૂરતુલ ઇન્શિરા ઉપર ચાલુ કરશું આપણી ચર્ચા, અને આ સૂરા સૂરતુલ દુહાનું કન્ટિન્યુએશન છે. નમાઝમાં પણ જ્યારે આપણે સૂરતુલ દુહા સૂરતુલ હમ્દ પછી પડીએ તો જરૂરી છે કે તેના પછી સૂરતુલ ઇન્શિરા પણ પડીએ. આ બંને સૂરા મૌઝતૈન કહેવાય છે, એટલે બંનેનું સબ્જેક્ટ એક છે. એટલે એક સૂરા આપણે નથી પડી શકતા. જ્યારે પણ નમાઝમાં પડવું હોય હમ્દની બાદ, તો બંને સૂરા પડો, સૂરતુલ દુહા અને સૂરતુલ ઇન્શિરા. સૂરતુલ દુહાની છેલ્લી આયત ફક્ત તમને યાદ દેવડાવું કે અલ્લાહ સુબહાનો વ તઆલા એ આયતમાં કહે છે, વઅમ્મા બિનિઅમતિ રબ્બિકા ફહદ્દિસ, અને અલ્લાહે તમને જે નિયમતો બક્ષી છે તેનું ઝિકર કરો, તે નિયમાને એક્શન્સમાં દેખાડો તમારી રોજિંદી જિંદગીમાં. દાખલા તરીકે જો અલ્લાહે તમને ઇલ્મ આપ્યું હોય, ઇન્ટેલિજન્સ આપી હોય, દોલત આપી હોય, તાકાત આપી હોય, કોઈ પણ એવી ટેલેન્ટ આપી હોય, લખવાની ટેલેન્ટ હોય, વિઝડમ આપી હોય, આ બધું લોકો સાથે શેર કરો. આ એક્શનમાં જ્યારે આપણે કરીએ છીએ તો જાણે અલ્લાહનો આપણે શુકર કરીએ છીએ કે અલ્લાહની દીધેલી નેમતોનો આપણે ઉપયોગ કરીએ છીએ અને લોકોને તેનો ફાયદો પહોંચાડીએ છીએ. તો આપણે અલ્લાહનો શુકર કરીએ છીએ કે આ બધું એનું દીધેલું છે. પણ ઘણી વખતે સ્ત્રીઓમાં થોડુંક એક જાતનું જેલસી, એક હસદ આવે છે. જ્યારે લોકો તેની કોઈ પણ ડિશ હોય એની રેસીપી પૂછે છે તો ક્યારેક તેને મનમાં થાય છે કે જો હું જો બધું કહી દઈશ તો મારું માન ઓછું થઈ જશે. પણ આપણે બધાને ખબર છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કુરાનમાં કહે છે, વતુ ઇઝ્ઝુ મન તશાઉ વતુ ઝિલ્લુ મન તશા. અલ્લાહ જેને ચાહે છે તેને ઇજ્જત આપે છે અને જેને ચાહે છે તેને ઝિલ્લત આપે છે. લોકોના કહેવાથી કંઈ નથી થતું. મને એક નાનકડું એક્ઝામ્પલ અહીં યાદ આવે છે કે જે હું નાનપણમાં મારા જ ટીચર પાસે સાંભળી હતી. તે જમાનો હતો કે જ્યારે લોકોના ઘરોમાં ફ્રીજ ન હતા, અને કે આપણે જેમ ખાવાનું રાખીએ કે જેનાથી બહારની ગરમીથી બગડી ન જાય, પણ જો ફ્રીજ ન હોય તો ત્યારે લોકો આપણે જે ફ્રેશ દહીં બનાવીએ છીએ તો આપણે હંમેશા એમાં થોડુંક બચાવીએ છીએ કે જે આપણે ફરી દહીં બનાવીએ તેની સાથે મિક્સ કરીએ કે જેથી દહીં જામી જાય, તેને આપણે મેળવન કહીએ છીએ. હવે આ ઘરમાં એક નાનકડી બારી હતી ઉપર. અગાઉના વખતમાં લોકો બારી એ લોકોની સાવ ઉપર હતી, આપણે કહીએ ને ગોખલા જેવું હતું. તેમાં એક ઘરવાળાએ એક દોરીનું હેંગર બનાવ્યું હતું, ત્યાંના અમા સળિયામાંથી બાંધીને હેંગર લટકતું હતું. તેમાં આ બચેલું દહીં આ મેળવણ રાખેલું હતું કે જેથી બહારની હવા થકી તે બગડી ન જાય. નીચે એક બિલાડી બેઠી હોય છે તો એ મેળવણને તાકીને બેઠી હોય છે કે ક્યારે આ હેંગર તૂટે અને આ મેળવણ નીચે ઢોળાય અને હું તેને ચાટી શકું. હવે આમાં એક કહેવત છે, આપણે ઘણી વખતે ગુજરાતીમાં આ કહેતા હોઈએ છીએ કે કોઈના કહેવાથી કંઈ નથી થતું. તો આમની એક કહેવત છે કે બિલાડીના કહેવાથી કે વિચારવાથી કોઈ દિવસ છીકા નથી તૂટતા. છીકા એટલે ઓલા દોરીનું જે હેંગર હતું એને છીકા કહેવાય. તો કહે છે કે આ બિલાડીના કહેવાથી કે વિચારવાથી એ છીકા નથી તૂટતા, એ તો જ્યારે અલ્લાહનો હુકમ થશે ત્યારે થશે. ટૂંકમાં કે અલ્લાહ કુરાનમાં ફરમાવે છે કે અમારી દીધેલી નિયમતોનો તમે ઉપયોગ કરો, એને યુઝ કરો. વઅમ્મા બિનિયમતિ રબ્બિકા વહદ્દિસ, તમે અમારી દીધેલી નિયમતોનું તમે ચર્ચા કરો, એના ઉપયોગમાં લઈ આવો, લોકોને એના થકી ફાયદો આપો. હવે આપણે આ સૂરતુલ ઇન્શિરાની પહેલી આયત તરફ વળીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલમ નશરહ લક સદ્રક. આ એક સવાલ છે. અલ્લાહ એના રસૂલને પૂછે છે, શું અમે તમારા માટે તમારી છાતીને પોળી ન બનાવી? આ એક મેટાફોર છે. અલ્લાહ કહેવા માગે છે કે શું અમે તમને ઇલ્મ નથી આપ્યા? શું અમે તમને એટલી સમજવાની શક્તિ નથી આપ્યા કે તમે ઊંડાણમાં બધી બાબતોને સમજી શકો? અહીં શેખ તુસી એની તફસીરમાં લખે છે કે અલ્લાહએ રસૂલના કલ્બમાં જે બેરિયર્સ હતા કે જે તેને અલ્લાહ સુધી પહોંચવા માટે અટકાવતા હતા તેને સાફ કરી નાખ્યા. બીજા મુફસરીન લખે છે આ આયતના બારામાં કે અમે ઇલ્મ અને હિકમાથી તેની છાતીને ભરી નાખ્યા. શરાહાનો અર્થ થાય છે ઓપન અપ કરવું, ખોલી નાખવું. લિટરલી આપણે આનો અર્થ લઈએ ખોલવું તો એને છાતીને ખોલવું થાય છે, પણ અહીં આ એક મેટાફોર તરીકે યુઝ કરવામાં આવ્યું છે. આ આયતો ઘણી જ મીઠાશથી અને મોહબ્બતથી રસૂલને એડ્રેસ કરે છે. આ આયતોમાં અલ્લાહનું કરમ અને રહમા એના ખાસ બંદા તરફ દેખાઈ આવે છે. આપણે રસૂલની લાઈફ હિસ્ટ્રીને જો સ્ટડી કરીએ અને તેની મુશ્કેલીઓને જોઈએ તો આપણને ખરેખર ખ્યાલ આવે કે અલ્લાહ તેના કલ્બને મજબૂત બનાવ્યા હતા, કે આવા અગ્ર સંજોગોમાં આવા કોમ્પ્લિકેટેડ સિચ્યુએશન્સમાં પણ તેઓ શાંત રહી શકતા હતા. તેઓના દિલમાં સબર હતું, સુકૂન હતું. આ બધું જાણીને આપણે ખાતરી જ થઈ જાય છે કે આવા સંજોગોમાં અલ્લાહની રહેમા સિવાય આ કામ કદી ન થાય. અને આ બધું આપણી જિંદગીમાં પણ લાગુ પડે છે. આપણે કેટલા જાહિલ હતા જ્યારે નાના હતા કે આપણામાં કોઈ જાતની વિચારવાની પણ શક્તિ ન હતી, પણ અલ્લાહની મદદથી આપણે નૂર તરફ જઈ રહ્યા છે, ઇલ્મ તરફ જઈ રહ્યા છે. આપણા ખરાબ સંજોગોમાં પણ જે તાકાત આવી, જે હિંમત આપી, તે અલ્લાહ તરફથી હતી. દરેક તકલીફ પછવાડે અલ્લાહનો હાથ હોય છે કે જે આપણને દોરવે છે. શરાહનો અર્થ થાય છે ખોલવું અને ચોખ્ખી રીતે સમજાવવું, ખ્યાલોને બુલંદી આપવી અલ્લાહની મદદથી, સબર કરવાની શક્તિ આપવી. રસૂલે ઘણી જ તકલીફોનો સામનો કર્યો. ઇમામ અલી અલૈહિસ્સલામની હદીસ છે કે મન આરફા નફસા ફકદ આરફા રબ્બા, જે શખ્સ પોતાના નફ્સને ઓળખે તો તે પોતાના રબને ઓળખે છે. પોતાના નફ્સને ઓળખવું એટલે શું? આપણે પોતે સમજી શકીએ કે કામિલિયતના દરજ્જા સુધી પહોંચવું માટે આપણી રૂહાનિયત કેટલી બુલંદ હોય અને આપણું ઈમાન કેટલું સ્ટ્રોંગ હોવું જોઈએ. ઇંગ્લિશમાં હું જરાક આ બોલું છું. કે નોલેજ ઓફ ધ સેલ્ફ, આપણું પોતાની પહેચાન, આપણે પોતે સમજીએ કે આપણામાં એવી કઈ ખાસિયત છે. ટુ રેકગ્નાઇઝ ધી એબિલિટી વન હેઝ ટુ રીચ પરફેક્શન થ્રુ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ અને ઈમાન. આપણામાં એટલી રૂહાનિયતનો ઇલ્મ હોવું જોઈએ અને ઈમાન હોવું જોઈએ કે આપણે એ લેવલ સુધી પહોંચી શકીએ. હવે અહીં ઇલ્મની વાત થાય છે તો દુનિયામાં ત્રણ જાતના ઇલ્મ છે. પહેલું ઇલ્મને કહે છે આઈક્યુ, એને ઇંગ્લિશમાં આપણે રેશનલ ને લોજિકલ થિંકિંગ, નોર્મલ અકલ. ઇન્સાન જેટલો અકલવાળો હોય એ કેવી રીતે નોર્મલી વિચાર કરતો હોય અને એમાં ઇન્સાન પોતે સંજોગોના પ્રમાણે વિચાર કરી શકે. બીજું ઇલ્મ છે કે જેને ઇક્યુ કહેવાય છે, ઇમોશનલ થિંકિંગ, પોતાની લાગણીઓને કંટ્રોલ કરી શકે. અને ત્રીજું છે સ્પિરિચ્યુઅલ થિંકિંગ, એટલે કે રૂહાનિયત બુલંદ હોય. આ ઇલ્મ થકી ઇન્સાન પોતે સમજી શકે છે કે હક શું છે અને બાતિલ શું છે, પોતાની જિંદગીનો મકસદ એ સમજી શકે છે. આ ત્રણ જાતના થિંકિંગ અને ઇન્ટેલિજન્સ ઉપર આપણે થોડુંક વિચાર કરશું. આઈક્યુ છે એ કદાચ તમે બધા એના બારામાં સાંભળી ચૂક્યા હશો, અને મને યાદ આવે છે કે જ્યારે હું પણ સ્કૂલમાં હતી, આ 20મી સદીમાં ચાલુ થયું હતું, સાયકોલોજીસ્ટ અમુક ટેસ્ટ બનાવ્યા કે જેથી લોકોનું ઇન્ટેલિજન્સ માપી શકાય. આ ટેસ્ટ છે બિઝનેસમાં છે, સ્કૂલ્સમાં દાખલ કરવામાં આવ્યા, પણ આપણે જોયા કે અમુક બહુ જ ઘણા હાઈ આઈક્યુ વાળા લોકો પણ મોટા ગુનેગાર નીકળ્યા. તેઓ મર્ડરર્સ પણ હતા, ખૂન લોકોનું કરતા હતા, બીજાઓના હક પચાવી પાડતા હતા. આપણે તો એના ઉપરથી આપણને ખબર પડી કે ફક્ત આઈક્યુ હોવું જરૂરી નથી, કારણ કે આઈક્યુ ભલે હાઈ લેવલનો ઇલ્મ છે પણ એના થકી લોકો દિલના ચોખ્ખા નથી થતા, મર્ડરર્સ થઈ જાય છે. ઇક્યુ અને એસક્યુ વગર લોકો ક્યારે પણ કામયાબી નહીં મેળવી શકે, એના વગર લોકોમાં ફખર આવી જાય છે. શૈતાનનો જ દાખલો લઈએ, ફખર થકી અલ્લાહની નાફરમાની કરે છે. અબુ જહલ કે જેને લોકો અબુલ હિકમાના નામથી ઓળખતા હતા, કે હી વોઝ ધી ફાધર ઓફ વિઝડમ, એનામાં એટલી અકલ હતી, પણ એના ફખર થકી તે અબુ જહલ બની ગયો, જાહિલિયતનો બાપ, ફાધર ઓફ ઇગ્નરન્સ કહેવાય. કોમ્પ્યુટર્સની આપણે આઈક્યુ જોશું તો બહુ જ હાઈ લેવલની આઈક્યુ હોય છે, તેઓને કાયદાની પૂરી ખબર હોય છે અને તેઓ ક્યારે પણ ભૂલ નથી કરતા. પણ એક વાત છે કે કોમ્પ્યુટર ક્યારે પણ વિચાર નથી કરી શકતું. ઇક્યુ છે તે ડેનિયલ ગોલમેન, કે એક સાયકોલોજિસ્ટ હતો, તેણે આ નામ આપ્યું ઇક્યુ, જેને આપણે પર્સનલ ઇન્ટેલિજન્સ કહેવાય છે. ઇક્યુ જે ઇન્સાનમાં હોય તો એ પોતાના રિએક્શનને, પોતાના ઇમ્પલ્સીસને કંટ્રોલમાં રાખી શકે છે, પોતાની લાગણીઓને પણ એ કંટ્રોલમાં લઈ શકે છે અને સામે બીજાની લાગણીઓને પણ તે સમજી શકે છે. અને તમે જોશો કે જ્યારે પણ એવો કંઈ બનાવ બને તો આવા લોકો છે કે જે ધોઝ હુ કેન એમ્પથાઇઝ વિથ પીપલ, એની જ્યારે એના ઉપર કંઈક એના સામાવાળા જેની પાસે એ વિઝિટ માટે જાય એના ઉપર કંઈ દુઃખ આવી પડ્યું હોય તો એને સિમ્પથાઇઝના બદલે એમ્પથાઇઝ કરે છે. સિમ્પથાઇઝ એટલે એની સાથે બેસીને રોઈ લેવું નહીં. આ એવા લોકો છે કે જે લોકો એવા માણસો કે જેના ઉપર થોડી તકલીફ આવી ગઈ હોય છે તો તેની સાથે બેસી અને તેને સમજાવે છે કે આવામાં તમે ક્યાં ક્યાં રસ્તા વાપરો. એરિસ્ટોટલ એક સાયકોલોજિસ્ટ હતો, એ લખે છે કે ગુસ્સે થવું બહુ જ સહેલું છે, ટુ બી એંગ્રી ઇઝ વેરી ઇઝી, કોઈ પણ કરી શકે છે, પણ કોઈ રાઇટ શખ્સ ઉપર ગુસ્સે થવું, રાઇટ ટાઈમ ઉપર, રાઇટ કારણ થકી અને રાઇટ રીતે ગુસ્સે થવું, આ સહેલું નથી. એસક્યુ, જેને આપણે સ્પિરિચ્યુઅલ થિંકિંગ કહીએ છીએ, આ થિંકિંગ આપણે જૂઠ અને સાચાની પારખ આપે છે. ડિસ્ક્રિમિનેટ બિટવીન રાઇટ એન્ડ રોંગ, આપણી જિંદગીનો પર્પઝ શું છે, આપણે શા માટે આ દુનિયામાં આવ્યા છે. આ નફ્સનું ઇન્ટેલિજન્સ છે કે જે જિંદગીને એક મકસદ આપે છે. કુરાનને સમજવાની આપણને તૌફીક આપતું હોય તો તે એસક્યુ છે, કે આ જે છે કે જે બધી જાતના ઇન્ટેલિજન્સીસને કમ્બાઈન કરે છે. દુનિયામાં જ આપણે જન્નત અને જહન્નમ જોઈ શકીએ છીએ, અલ્લાહની નજદીકી બક્ષે છે, લોકોને મોટિવેટ કરી શકે છે. મોટિવેશનને ગુજરાતીમાં કહેવાય છે ઉત્તેજન. હવે ઘણી જાતના મોટિવેશન્સ હોય છે, આપણે કહીએ ને કે આને તમે મોટિવેટ કરો, એ બહુ જ નિરાશ થઈ ગયો છે. ટ્રાય ટુ મોટિવેટ હિમ કે જેથી તે આગળ આવે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ મોટિવેશન છે તે ઇન્ટરનલ મોટિવેશન છે, અને આમાં સૌથી મોટું મોટિવેટર છે તે ઈમાન છે. આપણે મોટિવેટ ક્યારે થઈએ, આપણું ઇન્ટરનલ મોટિવેશન ક્યારે વધે, કે જ્યારે આપણે અલ્લાહ ઉપર પૂરો ઈમાન હોય, પૂરો ભરોસો હોય. જ્યારે આપણે માનીએ કે આપણી જિંદગી માટે અને આપણા બિહેવિયર માટે આપણે પોતે જવાબદાર છે, તો તરત જ આપણું આઉટલુક, આ દુનિયામાં આપણી જિંદગીનું આઉટલુક ચેન્જ થઈ જશે. આપણે બીજા ઉપર બીજાના ઉપર તહોમત નાખવી કે બીજા ઉપર કહેવું કે આ માણું મને કરે છે, નહીં, આપણે પોતે જ આપણા બિહેવિયર માટે આપણે પોતે જવાબદાર છે. પૈગંબરો અને ઇમામોમાં ઘણી જ હાઈ એસક્યુ હોય છે, કે તેઓ આપણને હકને કેવી રીતે પારખવું તે પણ સમજાવે છે. કુરાને મજીદમાં સુરતુલ આહઝાબમાં આયા નંબર 21માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે, લકદ કાન લકુમ ફી રસૂલુલ્લાહી ઉસ્વતુન હસના. હકીકતમાં તમારી માટે અલ્લાહના રસૂલ એક ઉત્તમ દાખલો છે કે જેને તમે ફોલો કરી શકો. આપણે જોશું કે કરબલામાં જવાની સમયે ઇમામ હુસેન અલૈહિસ્સલામનું કાફેલો જ્યારે પસાર થતો હતું, તો રસ્તામાં કેટલાની આખેરાને એ સુધારી શક્યા. શું કર્યા કે ફક્ત તેઓને મોટિવેટ કર્યા અને જિંદગીનો ખરો મકસદ સમજાવ્યા. જેનામાં એસક્યુ, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ નથી હોતું, તેઓના કલ્બમાં સુકૂન નથી હોતું, કાંઈ પણ તકલીફ આવે તો તેઓ સબર પણ નથી કરી શકતા. સુરતુ દહરમાં અલ્લાહ થોડીક જ રોટીઓ આપે છે, અહલુલ બૈત, એની માટે અલ્લાહ આયતો નાઝિલ કરે છે. શા માટે? કારણ કે તેઓની નિયતમાં ખુલુસ હતું અને દુનિયાની કામયાબીની આશા પણ ન હતી. હવે હું તમને બે સ્ટોરીઝ કરીશ. પહેલામાં ફિયર મોટિવેશન છે, કે લોકો બીકથી મોટિવેટ થાય છે, અને બીજામાં ઇન્ટરનલ મોટિવેશન છે કે જે એસક્યુનો દાખલો છે. ફિયર મોટિવેશનમાં વાત કરીએ તો એક કંપની પોતાનું પેન્શનનું પ્લાન બનાવવા માગતી હતી. આ પ્લાનને કામયાબ કરવા માટે બધાની કન્ફર્મેશનની, સંમતિની જરૂર હતી. બધાએ આ પ્લાનને કબૂલ કર્યું અને સાઇન કર્યા. ફક્ત એક માણસ હતો જેનું નામ જોન હતું, તે સાઇન ન કર્યો. હવે આ પ્લાનને સક્સેસફુલ બનાવવા માટે, સફળ કરવા માટે જોનનો જે સુપરવાઇઝર હતો તથા જોન સાથે જે લોકો કામ કરતા હતા એ બધાએ કોશિશ કરી કે જોનને સમજાવવા માટે, પણ જોન કબૂલ ન થયો એ પેન્શનના પ્લાનને સાઇન કરવા માટે. કંપનીનો જે માલિક હતો તે જોનને તેની ઓફિસમાં બોલાવી અને કહે છે કે જોન, તને જો આ પ્લાનમાં જોઈન થવું ન હોય તો આ રહી પેન અને પેપર, આના ઉપર સાઇન કર. જો તું નહીં કર તો આજ મિનિટે તું આ કામ મૂકીને ચાલ્યો જાય. જોન તરત જ સાઇન કરી નાખે છે. કંપનીનો ઓનર તેને પૂછે છે કે જોન, તું પહેલાં કેમ સાઇન નહોતો કરતો? તો જોન જવાબ આપે છે કે કોઈએ મને આ પ્લાનને આટલું ચોખ્ખી રીતે ન સમજાવ્યું જેવી રીતે તમે મને સમજાવ્યા. આ એક ફિયર મોટિવેશનના ફાયદા છે કે કામ જલ્દી પતી જાય છે. હવે બીજું છે ઇન્ટરનલ મોટિવેશનનો દાખલો. આમાં પૂરો વિશ્વાસ હોય. એક જવાન છોકરો હોય છે, તે દરરોજ ફૂટબોલ રમવા આવતો હોય છે તેની સ્કૂલમાં, પણ એ કોઈ દિવસ એને ટીમમાં જગ્યા નહોતી મળતી. એ સ્કૂલની ટીમમાં તેનો બાપ એની સાથે આવતો હોય છે, તે પ્લેગ્રાઉન્ડથી થોડોક દૂર બેઠો હોય છે. હવે મેચિસ ચાલુ થઈ ગઈ હતી એ સ્કૂલની, બીજી સ્કૂલ્સની સામે. 4 દિવસો સુધી એ છોકરો હાજરી ન આપ્યો, પ્રેક્ટિસમાં પણ ન દેખાયો, ક્વાર્ટર ફાઇનલ્સમાં પણ ન દેખાયો, સેમિફાઇનલ્સમાં પણ ન આવ્યો. ફાઇનલ ગેમ હતી ત્યારે આવ્યો. જઈને કોચને કહે છે કે તમે મને ક્યારે પણ ટીમમાં જગ્યા નથી આપ્યા, હંમેશા મને રિઝર્વમાં રાખ્યા છો, મને કોઈ દિવસ ગેમમાં રમવા નથી આપ્યા, પણ આજે મને રમવા આપો. કોચ આ છોકરાને સમજાવે છે કે આજે હું તને રમવા ન આપી શકું, કારણ કે તારાથી ઘણા સારા પ્લેયર્સ આપણી ટીમમાં છે અને આજે તો ફાઇનલ છે, આ સ્કૂલનું નામ બગડી જશે જો આપણે હારી જશું તો. છોકરો કોચને બહુ જ સમજાવે છે અને માંગણી કરે છે કે હું તમને પ્રોમિસ કરું છું કે હું આ સ્કૂલનું નામ રાખીશ અને તમારું નામ નીચું નહીં કરું, પ્લીઝ મને રમવા આપો. કોચ કોઈ દિવસ આ છોકરાને આટલું પ્લીડિંગ કરતા નહોતો જોયો. આખરે કોચ છે એ છોકરાને કહે છે કે જા, તું ટીમમાં રમ, પણ એક વાત યાદ રાખજે કે સ્કૂલનું નામ તને રાખવાનું છે. ગેમ શરૂ થઈ. છોકરો એવી રીતે રમ્યો કે જાણે ઘરમાં આગ લાગી છે. જ્યારે જ્યારે એને બોલ મળતો તો એ સીધો ગોલ બનાવતો. આ છોકરો એ દિવસે ગેમનો સ્ટાર બની ગયો. એની ટીમ જીતી ગઈ. એ જીત પણ ઘણી જ સ્પેક્ટેક્યુલર જીત હતી. જ્યારે ગેમ પૂરી થઈ ગઈ તો એ લોકોનો કોચ હતો એ છોકરા પાસે આવે છે અને કહે છે કે આટલો વખત તું અમારી સાથે પ્રેક્ટિસ કરતો હતો, ક્યારે પણ હું તને આવી રીતે રમતા નથી જોયો, આજે શું થયું? આજે આટલી સારી રીતે કેમ ગેમ રમી શક્યો? છોકરો જવાબ આપે છે કે આજે મારો બાપ મારી ગેમને જોઈ રહ્યો છે. તો કોચ કહે છે કે તારો બાપ તો હંમેશા ત્યાં ખૂણામાં બેસતો હતો, પણ આજે ત્યાં હું કોઈને નથી જોતો. તો છોકરો કોચને કહે છે કે હું એક વાત તમને ક્યારે પણ નથી કર્યો કે મારો બાપ આંધળો હતો, 4 દિવસો પહેલાં તે ગુજરી ગયો અને એના થકી હું આ બધી પ્રેક્ટિસમાં આવી નહોતો શકતો. આજે પહેલો જ દિવસ છે કે તે મને ઉપરથી જોઈ રહ્યો છે. આ ઇન્ટરનલ મોટિવેશન કે અંદરથી આવે છે, જીતવા માટે નહીં પણ એક જાતનું સુકૂન મળે છે ઇન્સાનને, અંદરથી ખુશી મળે છે. ઇન્શાલ્લા આવતા લેક્ચરમાં આપણે બાકીની આયતો પૂરી કરશું. અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને બધાને તૌફીક આપે કે આપણને અંદરથી સુકૂન મળે, અલ્લાહ ઉપર પૂરો ભરોસો હોય કે જેના હાથમાં આપણી જિંદગીની દોરી છે. આપણા તથા આપણા માવિત્રોના ગુનાહોને અલ્લાહ માફ કરે, આપણા જમાનાના ઇમામને ઝુહુર ફરમાવે અને આપણને તેના મદદગારોમાં સામેલ કરે. હમણાં આ પેલેસ્ટિનિયન્સ ઉપર જે ઝુલ્મ થઈ રહ્યું છે તેને અલ્લાહ એની ઘેબી મદદ મોકલે અને આ લોકો આ તકલીફોમાં પસાર થઈ જાય. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંત સમીઉન અલીમ. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.